એકત્ર જ્ઞાન ગોષ્ઠીએ અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે સૌ શ્રોતાઓનો. આપણે બધા રોજે રોજ કેટલા બધા નિર્ણયો લઈએ છીએ ને, સવારે ઉઠીને શું પહેરવું ત્યાંથી લઈને કદાચ કઈ નોકરી લેવી કે ક્યાં રોકાણ કરવું.
બરાબર. અને ક્યારેક વિચારીએ છીએ કે આ નિર્ણય મેં કેમ લીધો, શું કામ અમુક પસંદગી સહેલી લાગે ને અમુક અઘરી.
હા, અને અત્યારના સમયમાં તો વિકલ્પો જ એટલા બધા છે કે ગૂંચવાઈ જવાય. એટલે જ આજે આપણે એક બહુ જ રસપ્રદ વિષય પર ઊંડા ઉતરવાના છીએ.
આપણે વાત કરીશું પસંદગી સિદ્ધાંત એટલે કે ચોઇસ થિયરી વિશે, અને આ ચર્ચાનો આધાર રહેશે બ્રિટિશ અર્થશાસ્ત્રી માઇકલ એલિંગહામના વિચારો અને પુસ્તકો.
હા, અમારો હેતુ કોઈ ભારેખમ થિયરી સમજાવવાનો નથી, પણ આપણી આ જે નિર્ણય લેવાની આખી પ્રક્રિયા છે ને, એની પાછળના કેટલાક મજાના, કદાચ નવા લાગે એવા વિચારોને સરળ ભાષામાં સમજવાનો છે.
બિલકુલ. કેમ આપણે વિચારીએ છીએ કે હું તો બહુ તર્કથી લોજિકથી નિર્ણય લઉં છું, પણ પરિણામ ધાર્યું નથી આવતું, એ સમજવાની કોશિશ કરીશું.
તો ચાલો શરૂ કરીએ.
પહેલા લેખક વિશે થોડી વાત કરીએ. માઇકલ એલિંગહામ ઓક્સફર્ડ, લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ જેવી જાણીતી જગ્યાઓ સાથે જોડાયેલા છે. અર્થશાસ્ત્રી છે,
એટલે મોટા ભાગે આંકડા અને ગ્રાફ્સની દુનિયા.
હા, પણ એમના કામની ખાસિયત એ છે કે ફક્ત ત્યાં અટકતા નથી, એમનું કામ શું કહેવાય, વાસ્તવિક દુનિયા સાથે જોડાયેલું છે.
અચ્છા, કેવી રીતે?
એલિંગહામ છે ને, એ અર્થશાસ્ત્ર સાથે મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર અને રાજનીતિશાસ્ત્રના વિચારોનો પણ ભેળવે છે. એ સમજે છે કે માણસ કંઈ ખાલી કેલ્ક્યુલેટર નથી હોતો.
ખરું, આપણી લાગણીઓ, આપણો સમાજ, આપણી પાસે કેટલી માહિતી છે, આ બધું અસર કરે છે.
બસ, આ જ એમનો યુનિક દૃષ્ટિકોણ છે. એ જટિલ સિદ્ધાંતોને વાસ્તવિક જીવનના ઉદાહરણો સાથે પણ શૈક્ષણિક રીતે મજબૂત રહીને સમજાવે છે.
સરસ. તો પછી આ પસંદગી સિદ્ધાંત, ચોઇસ થિયરી, એ મૂળભૂત રીતે કહે છે શું? એનો મુખ્ય આઈડિયા શું છે?
એકદમ સરળ રીતે કહીએ તો આ સિદ્ધાંત સમજાવે છે કે લોકો નિર્ણયો કઈ રીતે લે છે. એવું માને છે કે આપણે મોટા ભાગે તર્કસંગત એટલે કે રેશનલ હોઈએ છીએ.
પણ અહીંયા એક વાત સમજવા જેવી છે.
કઈ વાત? આપણે તો રેશનલ એટલે બુદ્ધિશાળી, સમજી વિચારીને કામ કરનાર એવું સમજીએ છીએ.
હા, સામાન્ય રીતે એવો અર્થ થાય. પણ અહીં આ સિદ્ધાંતમાં તર્કસંગતનો મુખ્ય અર્થ છે સુસંગતતા,
કન્સિસ્ટન્સી.
સુસંગતતા, કન્સિસ્ટન્સી, એ કેવી રીતે?
એટલે કે આપણી જે પસંદગીઓ છે, આપણા જે નિર્ણયો છે, એ આપણી પોતાની માન્યતાઓ અને પસંદગીઓ, પ્રેફરન્સીસ સાથે કન્સિસ્ટન્ટ હોવા જોઈએ. જેમ કે ધારો કે તમને ચા કોફી કરતાં વધુ ભાવે છે.
હા, બરાબર.
અને કોફી તમને શરબત કરતાં વધુ ભાવે છે.
ઓકે.
તો તર્કસંગતતા એમ કહે છે કે તમને ચા શરબત કરતાં વધુ ભાવવી જ જોઈએ. જો એવું ન હોય તો તમારી પસંદગીમાં સુસંગતતા નથી.
ઓ, સમજાયું. એટલે જો હું એમ કહું કે ચા કોફી, કોફી શરબત, પણ પછી કહું કે શરબત ચા, તો એ અતાર્કિક ગણાય, ભલે હું મારી જાતને ગમે તેટલો સ્માર્ટ માનતો હોઉં.
બરાબર પકડ્યું. આ સિદ્ધાંતનો પાયો આ જ છે. આપણે નિર્ણયો લઈએ છીએ આપણી પસંદગીઓ, આપણી મર્યાદાઓ, જેમ કે પૈસા કેટલા છે, સમય કેટલો છે, અને આપણી પાસે જે માહિતી ઉપલબ્ધ છે એના આધારે.
પણ શું આપણે ખરેખર હંમેશા આટલા સુસંગત રહી શકીએ છીએ? મને તો ઘણીવાર એવું લાગે કે મારો મૂડ બદલાય, એમ મારી પસંદગી બદલાઈ જાય. કાલે જે ગમતું તું એ આજે ન ગમે.
એકદમ સાચો મુદ્દો ઉઠાયો, અને અહીં જ આ સિદ્ધાંત વધુ રસપ્રદ બને છે. જુઓ, જૂનું અર્થશાસ્ત્ર એમ માનતું કે આપણે હંમેશા આપણી ઉપયોગિતા એટલે કે આપણને મળતો સંતોષ એને મહત્તમ, મેક્સિમાઇઝ કરવાનો પ્રયત્ન કરીએ છીએ.
જાણે કે આપણે દરેક વસ્તુનો હિસાબ માંડતા હોઈએ, આમાંથી કેટલો ફાયદો, આમાં કેટલું નુકસાન.
હા, સૈદ્ધાંતિક રીતે એવું જ. જેમ તમે કંઈ ખરીદવા જાઓ ત્યારે વિચારો કે આ વસ્તુ મને કેટલો આનંદ આપશે અને એની સામે મારે શું ચૂકવવું પડશે. પણ વાસ્તવિક જીવનમાં આવું થતું નથી. અહીં વર્તણૂકલક્ષી અર્થશાસ્ત્ર એટલે કે બિહેવિયરલ ઇકોનોમિક્સ ચિત્રમાં આવે છે. એ બતાવે છે કે આપણે ઘણી રીતે આ શુદ્ધ તર્કથી ભટકી જઈએ છીએ.
જેમ કે કોઈ ઉદાહરણ?
ચોક્કસ. એક છે ફ્રેમિંગ ઇફેક્ટ. કોઈ વાત કઈ રીતે રજૂ કરાય છે એનાથી આપણો નિર્ણય બદલાઈ જાય છે. પેલું ઉદાહરણ છે ને કે 90% ફેટ ફ્રી દહીં આપણને 10% ફેટવાળા દહીં કરતાં વધુ સારું લાગે, ભલે બંને એક જ વસ્તુ હોય.
હા હા, આ તો રોજ જોઈએ છીએ આપણે જાહેરાતોમાં ને બધે. અને પેલું નુકસાનનો ડર, કંઈક ગુમાવવાનો ડર વધુ લાગે કંઈક મેળવવાની ખુશી કરતા, એવું થાય છે ને?
બિલકુલ, એને નુકસાન પ્રત્યે અણગમો કહેવાય. બીજો એક મહત્વનો બિહેવિયરલ ઇન્સાઇટ, રિસર્ચ કહે છે કે 100 રૂપિયા ગુમાવવાનું દુઃખ 100 રૂપિયા મળવાની ખુશી કરતાં લગભગ બમણું હોય છે.
ઓહ, એટલે આપણે ખોટ સહન કરવા તૈયાર નથી હોતા સહેલાઈથી.
એટલે જ કદાચ શેરબજારમાં ખોટ જતા શેર વેચતા નથી, આશામાં કે ભાવ પાછા આવશે.
હા, એ આનું જ એક પરિણામ હોઈ શકે. આપણે વધુ પડતા સાવધ બની જઈએ અથવા તો ખોટા સમયે ખોટા નિર્ણય લઈએ. ટૂંકમાં, આપણે કહેવાતી તર્કસંગતતા પર આપણી લાગણીઓ, આપણી માન્યતાઓ અને આ પ્રકારના માનસિક પક્ષપાતનો ઘણો પ્રભાવ હોય છે. આ સમજવું તો ખરેખર જરૂરી છે. આપણે માનીએ એવા સીધા સાદા નિર્ણયો નથી હોતા આપણા.
અને વાત અહીં અટકતી નથી. ઘણીવાર એવું બને કે આપણા નિર્ણયનું પરિણામ શું આવશે એ ખાલી આપણા પર આધાર નથી રાખતું, બીજા લોકો શું નિર્ણય લે છે એના પર પણ આધાર રાખે છે.
અચ્છા, એ કેવી રીતે?
અહીં રમત સિદ્ધાંત એટલે કે ગેમ થિયરી આવે છે.
ગેમ થિયરી? આ તો કંઈક જાસૂસી ફિલ્મો જેવું સંભળાય છે.
હા, થોડું એવું કહી શકાય. ગેમ થિયરી એવી પરિસ્થિતિઓનો અભ્યાસ કરે છે જ્યાં બે કે વધુ લોકોના નિર્ણયો એકબીજાના પરિણામ પર અસર કરે છે. ધંધામાં હરીફાઈ હોય, રાજકારણમાં હોય, અરે મિત્રો સાથે ફિલ્મ જોવા જવાનો પ્લાન હોય, બધે ગેમ થિયરી કામ લાગે.
આનું કોઈ ફેમસ ઉદાહરણ છે? પેલું શું કહેવાય, પ્રિઝનર્સ ડાયલેમા, કેદીની દ્વિધા, એવું કંઈક સાંભળ્યું છે?
હા, એ ક્લાસિક છે. કલ્પના કરો, પોલીસે 2 શકમંદોને પકડ્યા છે, અલગ અલગ ઓરડામાં પૂછપરછ ચાલી રહી છે, પુરાવા પક્કા નથી.
ઓકે,
પોલીસ બંનેને એક જ ડીલ આપે છે, જો તું તારા સાથી વિરુદ્ધ જુબાની આપીશ અને તારો સાથી ચૂપ રહેશે તો તને છોડી દઈશું અને સાથીને 10 વર્ષની જેલ થશે.
બાપરે.
જો બંને એકબીજા વિરુદ્ધ જુબાની આપશો તો પુરાવા પાક્કા ગણાશે અને બંનેને 5-5 વર્ષની સજા થશે.
અને જો બંને ચૂપ રહે તો?
તો પાક્કા પુરાવા નથી એટલે નાના ગુના માટે બંનેને ફક્ત 1-1 વર્ષની સજા થશે. હવે તમે કેદી છો, તમે શું કરશો? તમે બીજા પર ભરોસો કરી શકો?
અઘરું છે. જો હું ચૂપ રહું પણ પેલો બોલી દે તો મને 10 વર્ષની સજા, અને જો હું બોલી દઉં અને પેલો ચૂપ રહે તો હું ફ્રી, જો બંને બોલીએ તો 5 વર્ષ. મારા પોતાના ફાયદા માટે તો બોલી દેવું જ સારું લાગે છે, બીજો ગમે તે કરે, ખરું ને?
બરાબર. અને પેલો બીજો કેદી પણ આમ જ વિચારશે. પરિણામ, બંને પોતાના વ્યક્તિગત તર્કસંગત ફાયદાનું વિચારીને જુબાની આપશે અને બંનેને 5-5 વર્ષની સજા થશે.
જ્યારે કે જો બંને ચૂપ રહ્યા હોત એકબીજા પર વિશ્વાસ રાખીને તો બંનેને ફક્ત 1-1 વર્ષની જ સજા થાત.
જોયું, વ્યક્તિગત રીતે જે શ્રેષ્ઠ લાગે છે એ નિર્ણય ક્યારેક સામૂહિક રીતે ખરાબ પરિણામ લાવે છે. આ જ સહકાર, વિશ્વાસ અને સંસ્થાઓનું મહત્વ સમજાવે છે.
અને પેલું નેશ સંતુલન શું છે?
નેશ સંતુલન એટલે એવી સ્થિતિ કે જ્યાં પહોંચ્યા પછી કોઈ એક ખેલાડી એકલો પોતાની ચાલ બદલીને પોતાનો ફાયદો વધારી શકતો નથી જો બીજા બધા પોતાની ચાલ યથાવત રાખે. કેદીની દ્વિધામાં બંનેનું જુબાની આપવું એ નેશ સંતુલન છે, ભલે એ બંને માટે શ્રેષ્ઠ પરિણામ નથી.
વાહ, આ તો બહુ વિચારવા જેવું છે. વ્યક્તિગત નિર્ણયો, બીજા સાથેના ઇન્ટરેક્શનવાળા નિર્ણયો, આ બધું સમજાયું. પણ જ્યારે આખા સમાજની વાત આવે, જેમ કે આપણે ચૂંટણીમાં મત આપીએ, ત્યારે શું? લાખો લોકોની પસંદગીઓ ભેગી કેવી રીતે થાય?
ખૂબ સારો સવાલ. આ ક્ષેત્રને સામાજિક પસંદગી સિદ્ધાંત કહેવાય છે. એનો મુખ્ય પ્રશ્ન એ જ છે કે સમાજના અલગ અલગ સભ્યોની ક્યારેક તો સાવ વિરોધાભાસી પસંદગીઓને એકઠી કરીને એક સમાજનો નિર્ણય કે સામૂહિક ઈચ્છા કેવી રીતે નક્કી કરવી.
લોકશાહીનો આ જ તો મોટો પડકાર છે. નહીં તો શું કોઈ એવી પરફેક્ટ વોટિંગ સિસ્ટમ છે જે હંમેશા સાચો, સારો અને બધાને સ્વીકાર્ય હોય એવો નિર્ણય આપે?
અહીં એક બહુ જ મોટો અને કદાચ આંચકો આપનારો વિચાર આવે છે. અર્થશાસ્ત્રી કેનેથ એરો એ 1951માં ગાણિતિક રીતે સાબિત કર્યું, એમને આના માટે નોબેલ પ્રાઇઝ પણ મળ્યો, કે એવી કોઈ પણ મતદાન પ્રણાલી બનાવવી અશક્ય છે.
શું વાત કરું છો, અશક્ય?
હા, એવી કોઈ સિસ્ટમ ન બની શકે જે એક સાથે કેટલીક સાવ સામાન્ય અને વ્યાજબી લાગતી શરતો પૂરી કરી શકે, જેમ કે કોઈ એક વ્યક્તિની ન ચાલે, નો ડિક્ટેટરશિપ. જો બધા એ ને બી કરતાં વધુ પસંદ કરે તો સમાજનો નિર્ણય પણ એ જ હોવો જોઈએ, અને પરિણામ ફક્ત સંબંધિત વિકલ્પો પર જ આધાર રાખે, કોઈ ત્રીજા અસંબંધિત વિકલ્પથી બદલાય નહીં. આવી કેટલીક શરતો છે.
એટલે એમ કે કોઈ પણ ચૂંટણી પદ્ધતિ, કોઈ પણ સામૂહિક નિર્ણય લેવાની રીત, એમાં કંઈક ને કંઈક તો શું કહેવાય, ખામી રહેવાની જ, સમાધાન કરવું જ પડે. સંપૂર્ણ લોકશાહી એ ખાલી સપનું છે.
ગાણિતિક દ્રષ્ટિએ હા, એનો અર્થ એ નથી કે લોકશાહી ખરાબ છે, પણ એનો અર્થ એ છે કે સામૂહિક નિર્ણય લેવાની પ્રક્રિયા સ્વાભાવિક રીતે જ જટિલ છે. દરેક સિસ્ટમમાં અમુક ટ્રેડ ઓફ્સ, અમુક સમાધાનો હોવાના જ, કોઈ એક શ્રેષ્ઠ રીત નથી.
બાપરે, આ તો બધું બહુ ઊંડું છે. તર્કસંગતતાની આપણી સમજ, પછી ગેમ થિયરી, અને હવે આ સામાજિક પસંદગીની મર્યાદાઓ, આ બધા સિદ્ધાંતો આપણા રોજિંદા જીવનમાં ક્યાંય દેખાય છે? આનો કોઈ પ્રેક્ટિકલ ઉપયોગ ખરો?
અરે ચોક્કસ છે, ઘણો બધો છે. શરૂઆત કરીએ તક ખર્ચના વિચારથી. આપણે જ્યારે પણ કોઈ એક વસ્તુ પસંદ કરીએ છીએ, જેમ કે આજે સાંજે ફિલ્મ જોવા જવું, ત્યારે આપણે બીજી કોઈક વસ્તુ કરવાનો મોકો ગુમાવી રહ્યા છીએ, જેમ કે ઘરે આરામ કરવો કે કોઈ મિત્રને મળવું.
હા, એ ખરું. આપણે જે નથી પસંદ કરતા એની કિંમત.
બસ આ તક ખર્ચને ધ્યાનમાં રાખીએ ને તો આપણે આપણા સમય, પૈસા, શક્તિનો વધુ સારો ઉપયોગ કરી શકીએ. વિચારી શકીએ કે ખરેખર આ નિર્ણય લેવા જેવો છે કે નહીં.
અને પેલા આ વર્તણૂકવાળા પક્ષપાતનું શું? પેલું ફ્રેમિંગ ઇફેક્ટ કે લોસ અવર્ઝન, એ કેવી રીતે કામ લાગે?
એને ઓળખવા બહુ જરૂરી છે. જેમ કે રોકાણ કરતી વખતે સમજવું કે હું કદાચ નુકસાનના ડરથી વધુ પડતો સેફ રમી રહ્યો છું, કે પછી વર્તમાન પક્ષપાત એટલે કે આજની નાની ખુશી માટે ભવિષ્યના મોટા ફાયદાને જતો કરવો, એ મને મારી લાંબા ગાળાની યોજનાઓથી દૂર તો નથી કરી રહ્યો ને?
જેમ કે ડાયટિંગ કાલથી શરૂ કરીશું એમ વિચારવું.
હા, એ પણ એક ઉદાહરણ છે. આ પક્ષપાતોને સમજીએ તો આપણે વધુ સારા નાણાકીય, સ્વાસ્થ્ય સંબંધી અને બીજા નિર્ણયો લઈ શકીએ. સરકારો પણ આનો ઉપયોગ કરે છે.
પેલી નોજ પોલિસીની વાત કરો છો? લોકોને હળવેથી ધક્કો મારીને સારા નિર્ણય તરફ વાળવા.
બરાબર. જેમ કે પેન્શન યોજનામાં બધાને આપોઆપ નોંધી દેવા, અને જો કોઈને ન જોડાવવું હોય તો એમણે જાતે ફોર્મ ભરીને બહાર નીકળવું પડે. મોટાભાગના લોકો આળસમાં કે બીજું કંઈ પણ જોડાયેલા રહે છે, અને એમની બચત થાય છે.
હા, આ તો બહુ સ્માર્ટ રીત છે.
એવી જ રીતે વ્યાપારમાં હરીફો શું કરશે એનો અંદાજ લગાવવા ગેમ થિયરી કામ લાગે. કર્મચારીઓને સારું કામ કરવા માટે કેવા ઇન્સેન્ટિવ્સ આપવા, ગ્રાહકો શું વિચારે છે એ સમજવું, આ બધું પસંદગી સિદ્ધાંતના દાયરામાં આવે છે. અને હા, માહિતી, સાચી અને પૂરતી માહિતી વગર સારા નિર્ણય ન લેવાય, પણ માહિતી મેળવવી એ પોતે પણ એક ખર્ચ અને પસંદગીનો વિષય છે.
આખી ચર્ચા પરથી મારા મનમાં જે મુખ્ય વાત બેઠી છે તે એ કે તર્કસંગત હોવું એટલે કંઈક સુપર ઇન્ટેલિજન્ટ કે હંમેશા પરફેક્ટ હોવું એવું નથી, પણ મુખ્યત્વે સુસંગત હોવું. અને આપણી એ સુસંગતતા પણ કેટલી બધી બાબતોથી, આપણા મગજના શોર્ટકટ્સથી, આપણી લાગણીઓથી પ્રભાવિત થાય છે. આ જાણ્યા પછી હું મારા પોતાના નિર્ણયોને થોડી અલગ રીતે જોઈશ એ નક્કી.
મારા માટે બે વસ્તુઓ ખરેખર વધુ સ્પષ્ટ થઈ. એક તો પેલી કેદીની દ્વિધા, એ કેટલું સરસ રીતે બતાવે છે કે વ્યક્તિગત હિત અને સામૂહિક હિત વચ્ચે કેવો તણાવ હોઈ શકે છે, સહકાર કેટલો જરૂરી છે પણ કેટલો નાજુક પણ છે.
અને બીજું
એરોનું પ્રમેય, એ યાદ અપાવે છે કે સમાજ તરીકે આપણે જ્યારે નિર્ણયો લઈએ છીએ ત્યારે કોઈ જાદુઈ કે સંપૂર્ણ ઉકેલ નથી હોતો, હંમેશા થોડું સમાધાન, થોડી અપૂર્ણતા રહેવાની. આ સિદ્ધાંતો આપણને શું કહેવાય, વધુ વાસ્તવિક બનાવે છે, દુનિયાને સમજવામાં મદદ કરે છે.
અને એ પણ સમજાયું કે સરકારો હોય કે સંસ્થાઓ, એમણે નીતિઓ બનાવતી વખતે લોકો ખરેખર કેવી રીતે વર્તે છે, કેમ વિચારે છે એ ધ્યાનમાં રાખવું જ પડે. ખાલી કાગળ પર સારા લાગતા નિયમો કામ ન પણ કરે. આખરે આ બધી સમજ આપણને વ્યક્તિ તરીકે અને સમાજના ભાગ તરીકે વધુ સારા બનવામાં મદદ કરી શકે છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.